నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సుమహిస్తాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వమా.
समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति नो स्वाध्याय चाले छे. एमा गाथा 50 थी 55 सुधी नो आपणे स्वाध्याय करी रह्या छीए. आपणे गाथा 50 थी 55 सुधी नो स्वाध्याय करी रह्या छीए. એમાં આપણે 17 બોલ કર્યા છે, 18મો બોલ, 19મો બોલ, 20મો બોલ. એમાં આજે આગળના એ 18, 19, 20 બોલ કરીશું. 18મો બોલ આપણે જે કર્યો છે એનું થોડું પુનરાવર્તન પણ લઈએ છીએ, એટલે આજે ત્યાંથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ગાથા 50 થી 55 છ ગાથા એક સાથે લેવામાં આવી છે. એમાં મૂળ વાત એ કરવામાં આવી છે કે આત્માની અનુભૂતિ શું છે, આત્માની અનુભૂતિ થી બીજું બધું જુદું છે, અને આત્માની અનુભૂતિમાં માત્ર પોતાનું સ્વરૂપ જ અનુભવમાં આવે છે. એ વખતે આ પર પદાર્થો પણ અનુભવમાં આવતા નથી, કે પર પદાર્થના લક્ષે જે ભાવ છે એ પણ એ વખતે અનુભવમાં આવતો નથી. એટલે ત્યાં અનુભૂતિ લઈ અને વાત સમજાવવામાં આવી છે. પહેલા વાત જે કરવામાં આવી હતી એમાં એ રીતે વાત કરવામાં આવી કે આત્માના સ્વરૂપથી એ બધું જુદું છે, એટલે આત્મા કેવો છે એમ કરી અને જ્યારે વાત કરવામાં આવી 39 ગાથાથી શરૂ કરીને, ત્યારે એ બધું આત્માના સ્વરૂપમાં નથી, આત્માથી જુદું છે, ભિન્ન છે એમ લેવામાં આવ્યું હતું. અહીંયા વાત થોડી જુદી રીતે કરવામાં આવી છે કે એ જુદું હતું, ભિન્ન હતું, પણ એ ભિન્ન એને જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે એ બધું ભિન્ન પડે છે. એટલે અહીંયા પર્યાયની વાત લીધી છે, અને પર્યાયમાં એવું ભિન્નપણું છે એ વાતને અહીંયા સમજાવવામાં આવી છે. આપણે 18મો બોલ કર્યો છે પણ એનું સહેજ પુનરાવર્તન લઈશું, અને પછી આગળ 19 અને 20મો બોલ લઈશું. 18મા બોલમાં જે વાત આવી એ અધ્યાત્મસ્થાન, અધ્યાત્મસ્થાન એટલે અધ્યવસાય, એવા અધ્યવસાયની વાત કરવામાં આવી કે જેમાં સ્વ એટલે ભગવાન આત્મા અને બીજું બધું જે પર, એ સ્વ અને પરને એકરૂપ જાણતા, સ્વ અને પરને એકપણે જાણીને એકપણે માનીને જે પરિણામો થાય તે બધા અધ્યાત્મસ્થાનો અર્થાત અધ્યવસાય છે. સ્વ પરના એકપણાનો અભ્યાસ, એવા જે પરિણામો, એ બધા પરિણામો એ અધ્યવસાય છે, અને એ ચૈતન્ય પરિણામથી જુદા છે. એ ચૈતન્યના પરિણામ તો વિશુદ્ધ છે, શુદ્ધ પરિણામ, કેમ કે એ ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક પારંપારિણામિક ભાવ એનું લક્ષ થતા થાય છે. એનું લક્ષ થતા જે ભાવ થાય તે શુદ્ધ ભાવ થાય, એટલે એ ચૈતન્યના પરિણામ છે. જ્યારે અહીંયા તો સ્વ અને પર બેને ભેગું કરી દીધું, સ્વ એટલે ભગવાન આત્મા અને પર એટલે બીજું બધું, બીજા બધામાં એના વિકારી ભાવ પણ આવે, વિભાવ ભાવ પણ આવી જાય, આ શરીર પણ આવી જાય, અને આ બધા પદાર્થો, આ કોમ્પ્યુટર છે, ટેબલ છે, કાર છે, ઘર છે, મકાન છે, કપડાં છે, આ બધા સ્વજનો છે, એ બધું એને માટે પર છે. અરે એટલે સુધી કે તીર્થંકર ભગવાન છે, તીર્થંકર ભગવાનની વાણી છે એ પણ એને માટે પર છે. એટલે એવા સ્વ અને પર બેને ભેગા કરી અને જે પરિણામ થાય, સ્વ અને પર બે ભેગા થાય એટલે સ્વ અને પરની એકતા માની લેવામાં આવે અને જે પછી પરિણામ થાય એ બધા પરિણામ જે છે એને એ અધ્યાત્મ સ્થાન કયા, એને અધ્યવસાય કયા, અને એનાથી જુદી ભગવાન આત્માની પરિણતિ છે. આ શુદ્ધ ભગવાન આત્મા ત્રિકાળ કેવો છે, ત્રણેય કાળ રહેવાવાળું જે તત્વ છે એ કેવું છે, એ ભગવાન આત્મા શુદ્ધ છે, નિર્મળ છે, અને એનું લક્ષ કરતા, ધ્રુવનું લક્ષ કરતા જે શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે એ પર્યાય એ અનુભૂતિ છે, એ શુદ્ધ પર્યાય છે, નિર્મળ પર્યાય છે, અને એ અનુભૂતિ છે. એ અનુભૂતિમાં એને ભગવાન આત્મા, ભગવાન આત્મા અનુભવમાં આવે છે તો અલૌકિક આનંદ રૂપે અનુભવાય છે. અને એ અનુભૂતિની અંદર આ જે સ્વ અને પર એનું એકપણું માની અને જે પરિણામ થતા હતા એ કોઈ પરિણામ એ અનુભૂતિમાં નથી. આત્માની અનુભૂતિ એ અનુભૂતિની અંદર સ્વ અને પર એ બેની એકતા કરી સ્વ અને પરને ભેગા માનીને આ આત્મા અને શરીર બેની એકતા કરીને આપણે જે કંઈ પરિણામ કરીએ કે હું આમ કરું છું, હું તેમ કરું છું, હું પૂજા કરું છું, હું વિનય કરું છું અને પછી પગે લાગીએ આ મારા શરીર દ્વારા થયું બધું, મેં પૂજા કરી, એ બધા ભાવ અથવા તો હું ગરીબને દાન આપું છું, હું વ્રત કરું છું, હું ઉપવાસ કરું છું, હું તપ કરું છું, એ બધું સ્વ અને પર બેને ભેગા કરી અને કરવાથી થતા પરિણામો છે. એવા પરિણામ છે એ આત્માની અનુભૂતિમાં હોતા નથી. આત્માની અનુભૂતિમાં એવા પરિણામ હોય નહીં એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે ભગવાન આત્મામાં એવો કોઈ ગુણ નથી કે એ સ્વ અને પરની એકતા રૂપે પરિણમતા જે પરિણામ થાય એવા કરે. એટલે એ પરિણામ આત્માના નથી, આત્માના તો માત્ર શુદ્ધ નિર્મળ પરિણામ છે, એટલે એ બધું આત્મામાં નથી. અને એમ કરી અને શુદ્ધ ભગવાન આત્મા ચિદાનંદ કેવો છે એ દ્રષ્ટિનો વિષય છે, એનું અહીંયા આપણને જ્ઞાન કરાવ્યું છે. તો 18મા બોલની અંદર આ વાત ચાલે. 18મો બોલ આપણે કર્યો છે એની કેટલીક વાત હજી ફરીથી પણ આજે લઈએ એટલે એમાં વધારે સ્પષ્ટતા થાય. આપણે ગઈકાલે વાત પણ લીધી કે હું પરને જીવાડી શકું છું, બીજાની રક્ષા કરી શકું છું, કોઈને અનુકૂળતા આપી શકું કે પ્રતિકૂળતા આપી શકું, હું ભૂખ્યાને અનાજ આપી શકું, તરસ્યાને પાણી પહોંચાડું, ગરીબોને પહેરવાના કપડાં આપું, મકાન આપું, આ બધી જે વાત જે છે એ બધું શું છે? એ એકત્વ બુદ્ધિ પર સાથેની કરી અને થતા પરિણામ છે એ મિથ્યાત્વ છે. પરના કામ હું કરી શકું છું એ ભાવ મિથ્યા ભાવ છે. પરના કામ હું કરી શકતો નથી અને છતાં પણ પરને હું આપી શકું છું એ વાત તદ્દન મિથ્યા છે. એ વાત તદ્દન મિથ્યા છે અને પર સાથે, પરના લક્ષે થતા જે કંઈ ભાવ, પરની સાથે એકત્વ બુદ્ધિ કરીને થતા જે ભાવ, એ બધા અધ્યવસા એ જીવથી જુદા છે. એટલે આ અધ્યાત્મ સ્થાનનો અર્થ એવો છે કે એ પરનું લક્ષ કરતા થતા ભાવ, એટલે સ્વ અને પર એનું જુદું નહીં પાડી અને એકરૂપતા રૂપે પરિણમવું એવું એકત્વ, સ્વ અને પરને જુદા ન પાડતા પર અને સ્વને ભેગા કરી અને જે પરિણામ થાય એ અશુદ્ધ પરિણામ છે અને એવા પરિણામ એટલે એ પર્યાયો શુદ્ધ પર્યાયમાં નથી. જ્યારે શુદ્ધ ભગવાન આત્માનું લક્ષ થાય ત્યારે જે શુદ્ધ પર્યાય થાય એ શુદ્ધ પર્યાય નિર્મળ પર્યાય છે. એની અંદર આ પરનું લક્ષ કરવાથી થતા પરિણામ નથી, સ્વ અને પર બેને ભેગા કરી અને જે પરિણામ થાય એ પણ પરિણામ શુદ્ધ પર્યાયમાં નથી એટલે અનુભૂતિમાં નથી. હવે આ વાત કર્યા પછીથી એક પ્રશ્ન કર્યો છે અહીંયા જેને અભ્યાસ ન હોય ને એને એનો આ પ્રશ્ન છે, પણ એ પ્રશ્ન દ્વારા ઘણી સ્પષ્ટતા કરવામાં આવી છે. જેને હજી ક્રિયાનો રસ છે, જેને એમ છે કે કંઈક હું કરું એટલે ધર્મ થાય એવી મૂંઢ માન્યતા છે, એવા જીવો આવા પ્રશ્નો કરે છે. એમાં અહીંયા પ્રશ્ન કર્યો છે ગુરુદેવને કે તમે તો સ્વરૂપને સમજવું 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 બસ એટલું જ કયા કરો છો, બીજું કાંઈ કરવાનું તો કહેતા નથી. ગુરુદેવને આવો પ્રશ્ન કર્યો. મૂંઢ મિથ્યાદ્રષ્ટિ હોય, શાસ્ત્રનો અભ્યાસ ન હોય, તીર્થંકર ભગવાનની વાણીની શ્રદ્ધા નથી જેને, એને આવા પ્રશ્નો થાય. ખરેખર જેને ભગવાનમાં વિશ્વાસ છે, તીર્થંકર ભગવાનનો વિશ્વાસ આવ્યો છે, સિદ્ધ ભગવાનનો વિશ્વાસ આવ્યો છે, સિદ્ધ ભગવાને જે રીતે સિદ્ધત્વ પ્રગટ કર્યું છે એ માર્ગનો જેને વિશ્વાસ આવ્યો છે, અને એ માર્ગને અત્યારે વર્તમાનમાં તીર્થંકર ભગવાન પ્રકાશી રહ્યા છે, સિમંદર ભગવાન, વિમંદર સ્વામી, સુબાહુ સ્વામી, બાહુ સ્વામી, ચંદ્રબાહુ સ્વામી, ચંદ્રાનંદ સ્વામી, વૃષ્વાનંદ સ્વામી, એવા એ 20 તીર્થંકર ભગવાન વર્તમાનમાં મહાવીર ક્ષેત્રમાં જે ઓમકાર ધ્વનિ દ્વારા, દિવ્ય ધ્વનિ દ્વારા જે માર્ગને પ્રકાશી રહ્યા છે, એની જેને શ્રદ્ધા નથી એને આવા મૂર્ખાઈ ભર્યા પ્રશ્ન થાય. એનો જેને વિશ્વાસ છે, એનો જેને અભ્યાસ છે, એની જેને શ્રદ્ધા છે એને આવા પ્રશ્ન ઉઠે નહીં. અહીંયા શું પ્રશ્ન કર્યો છે ગુરુદેવને કે તમે તો સ્વરૂપને સમજવું સમજવું એમ જ કહ્યા કરો છો, બીજું કાંઈ કરવાનું કહેતા નથી. ઉત્તર આપ્યો છે ગુરુદેવે, બહુ સરસ ઉત્તર આપ્યો છે કે ભાઈ, સ્વરૂપની સમજણ વિના, સ્વરૂપની સમજણ વિના અનંતકાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. શ્રીમદજીએ પણ આ વાત કરી છે. શું કહ્યું છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. સર્વજીવ સિદ્ધ સમાન જ છે એવું જેને સમજાયું છે એનો એવો પુરુષાર્થ થાય, અને એ પુરુષાર્થ વખતે સદગુરુની આજ્ઞા કે સદગુરુનો ઉપદેશ હોય કે જીનેશ્વર ભગવાનની વાણી હોય કે શાસ્ત્ર હોય, એ બધા નિમિત્ત તરીકે હોય. પણ સમજવા વાળો કોણ છે? સમજવા વાળો તો ભગવાન આત્મા પોતે જ છે. ભગવાન આત્મા પોતે સમજવાનો પુરુષાર્થ કરે છે ત્યારે એને શાસ્ત્રનું નિમિત્ત મળે છે, ઉપદેશનું નિમિત્ત મળે છે, સદગુરુનું નિમિત્ત મળે છે, તીર્થંકર ભગવાનની વાણીનું નિમિત્ત મળે છે. કોઈ પણ નિમિત્ત મળે, પણ એ યોગ્ય ને ઉચિત નિમિત્ત હોય ત્યારે એને સાંભળીને, સમજીને, વિચારીને, એનું મનોમંથન ચિંતવન કરીને જ્યારે જીવ પોતે પુરુષાર્થ ઉપાડે છે ત્યારે એ પોતે પોતાના સ્વરૂપનું દર્શન કરે છે, એટલે આત્માનો અનુભવ કરે છે. એ અનુભૂતિમાં, એ અનુભૂતિની અંદર બીજા કોઈ અન્ય પરિણામો હોતા નથી, બીજી કોઈ અન્ય પર્યાય જણાતી નથી, માત્ર એક શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય, જે પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપને જાણનારી છે, જેમાં તેને આત્મામાંથી ઉદ્ભવતો અલૌકિક આનંદ અતિન્દ્રિયપણે અનુભવાય છે, એવી એ અનુભૂતિ છે. તો ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે આવું સ્વરૂપ છે એને સમજ્યા વિના તું શું ધર્મ કરીશ? સ્વરૂપને સમજ્યો નથી તો તારી ધર્મની દિશા શું હશે? તું એમ માને છે કે હું આ બધું કરું, પૂજા કરું, ભક્તિ કરું એટલે મને મુક્તિની પ્રાપ્તિ થઈ જશે, તો તારી એ મિથ્યા માન્યતા છે. કેમ કે ભગવાન આત્મા કંઈ કરવા વાળો નથી. ભગવાન આત્મા પોતે શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, એ માત્ર જ્ઞાન કરવા વાળો છે, એ જ્ઞાયક છે, એ ત્રણેય કાળે જ્ઞાયક છે. મિથ્યાદ્રષ્ટિ છે ત્યારે પણ એ પોતે શુદ્ધ છે અને પોતે જ્ઞાન કરવા વાળો જ્ઞાયક છે, અને સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે પણ એ જ્ઞાયક જ રહે છે, માત્ર જ્ઞાન કરવું એ જ એનો સ્વભાવ છે. એનામાં અનંત ગુણ ભર્યા છે એટલે એ સુખ અને શાંતિનો જ અનુભવ કરે છે. એવા ભગવાન આત્મા ને તું સમજીશ નહીં તો પછી તું પુરુષાર્થ કઈ જગ્યાએ કરીશ? તને એમ છે કે પૂજા કરું ભક્તિ કરું એટલે મને ધર્મ થાય, તો પૂજા અને ભક્તિના ભાવ વિનયના ભાવ એ તો શુભ ભાવ છે, અને એવા શુભ ભાવ તો જીવને આવે છે, અને એવા શુભ ભાવને કારણે તો પુણ્યનો બંધ પડે છે, એથી કંઈ મુક્તિની પ્રાપ્તિ થતી નથી. એટલે આખો ઉપદેશ જે છે એ આત્માનું સ્વરૂપ સમજી અને એવા સ્વરૂપની પ્રાપ્તિ કરવી એવો જ ઉપદેશ છે. એક વખત એવા સ્વરૂપની પ્રાપ્તિ એનો અનુભવ થાય પછીથી વારંવાર એવા અનુભવ માટે એ જીવ પ્રેરાય છે. કેમ કે એને એક વખત અનુભવ થયો છે એમાં એને અલૌકિક સુખ અને આનંદનો અનુભવ છે, એટલે ફરી ફરીને એવો અલૌકિક આનંદ અને સુખનો અનુભવ કરવા માટે એ પ્રેરાય છે, એને વારંવાર એવા સુખ અને આનંદનો અનુભવ કરવો છે. એ શાસ્ત્રનો અભ્યાસ કરે કે કરાવે પણ એનું લક્ષ્ય આત્મા તરફ હોય છે. એ શિષ્યને ભણાવે, શિષ્યને સમાધાન આપે પણ એનું લક્ષ્ય આત્મા તરફ જ હોય છે. એ દિગંબર નગ્ન મુનિ થયો હોય અને છઠ્ઠા ગુણ સ્થાન જેવું એને ચારિત્ર હોય, નગ્ન દિગંબર 28 મૂળ ગુણ સહિત શુદ્ધ ચારિત્ર હોય, છતાં પણ એની સભાનતા કરવાને બદલે એની દ્રષ્ટિ આત્મા તરફ હોય, અને ક્યારે હું નિર્વિકલ્પ ધ્યાનમાં મારા સ્વરૂપમાં જઉં એ જ વાત એના મનમાં હોય, અને એમ કરીને એ પોતે વારંવાર પોતાના સ્વરૂપમાં જાય છે, આવો આ પુરુષાર્થનો માર્ગ છે. અને એમ કરતા પોતાના સ્વરૂપમાં એ લીનતા કરે છે, વધુને વધુ સમય સુધી પોતે પોતાના સ્વરૂપમાં રહે છે, એનું નામ નિશ્ચય ચારિત્ર છે. 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગી મુનિ થયો છે એ બાહ્ય ચારિત્ર છે, એ વ્યવહાર ચારિત્ર છે, અને એ વખતે એ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે, એટલે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનપણે એ રહી જાય છે, તો એ નિશ્ચય ચારિત્ર છે. અને આવું નિશ્ચય ચારિત્ર જેને હોય એને બહારમાં વ્યવહાર ચારિત્ર હોય છે. એટલે એવું નિશ્ચય ચારિત્ર છે એ પોતાના સ્વરૂપમાં લીનતા રૂપે છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનપૂર્વકની લીનતા, અતિન્દ્રિય આનંદનો અનુભવ, એ નિશ્ચયથી ચારિત્ર છે. અને એમાં પછી આગળ વધીને એ સ્થિર થાય છે, તો સ્થિર થાય છે તો પછી એ શ્રેણી ચડે છે, એટલે એને 8મું 9મું 10મું ગુણ સ્થાન આવે છે, અને એ શ્રેણી ચડે છે એ પહેલું શુક્લ ધ્યાન છે, એ સ્થિરતા રૂપે છે, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે છે અને એમ એ શ્રેણી ચડે છે. એટલે કરવાની વાત આમાં ક્યાં આવી, શું કરવાનું, એને પહેલા આત્માને સમજવો પડે અને પછી એવા સ્વરૂપને અનુભવવું પડે અને પછી એમાં લીનતા કરવી અને આગળ વધીને સ્થિરતા કરવી, આવો માર્ગ છે. તો એવા માર્ગનો ઉપદેશ એ જ પ્રકારે થાય, બીજી કઈ રીતે થાય? દયાદાન વ્રત તપના ભાવ, એ ભાવ છે એ શુભ ભાવ છે, અને એવા શુભ ભાવ જે આવા મોક્ષ માર્ગમાં હોય એને આવ્યા વિના રહેતા નથી. એને એવા શુભ ભાવ આવે છે પણ એ કંઈ ધર્મ નથી, એ શુભ ભાવ છે, અને એ શુભ ભાવ જે મોક્ષ માર્ગમાં હોય એને આવે છે. અને એ વખતે એવી ક્રિયા થાય કે ન થાય ક્રિયાનું કોઈ મહત્વ નથી, શરીરથી એવી ક્રિયા થાય કે ન થાય, શરીરથી પૂજા થાય કે ન થાય, પણ પૂજાનો ભક્તિનો વિનયનો ભાવ એ સમ્યક દ્રષ્ટિને આવ્યા વિના રહેતો જ નથી. પણ એ ધર્મ નથી, એ શુભ ભાવ છે, એ બંધનું કારણ છે. એટલે શુદ્ધ ભાવ શું છે? શુદ્ધ સ્વરૂપોના લક્ષ્ય થતો જે ભાવ છે તે શુદ્ધ છે. તો શુદ્ધ સ્વરૂપ શું છે? એટલે સ્વરૂપની સમજણ વિના ધર્મની શરૂઆત થતી નથી. માત્ર પુસ્તક વાંચવાથી, અભ્યાસ કરવાથી, પંડિતાઈ કરવાથી કોઈ ધર્મની શરૂઆત નથી, કોઈ ધર્મ નથી. પુસ્તક વાંચ્યા કરો, આખી જિંદગી વાંચ્યા કરો, પંડિત થઈને રહેવાય, એના વિશ્લેષણો કર્યા કરો, ભાષણ આપ્યા કરો, વ્યાખ્યાન કર્યા કરો, ચર્ચાઓ કર્યા કરો, એથી આ આત્માને કોઈ ફાયદો નથી. જ્યાં સુધી એ જે વાંચ્યું છે વિચાર્યું છે એને પ્રેક્ટિકલ પ્રેક્ટિસમાં મૂકતો નથી, એટલે કે પોતે શુદ્ધ છે એ વાતનો સ્વીકાર છે, તો એવું શુદ્ધ સ્વરૂપ પોતે પર્યાયમાં પ્રગટ કરતો નથી ત્યાં સુધી એ બધું નિરર્થક છે. એટલે એ વાત મેં ગુરુદેવે અહીંયા સમજાવી છે કે ભાઈ સ્વરૂપને સમજવું એ મહત્વનું છે. ગુરુદેવ કહે છે કે અહીં આ બોલમાં એક વિશેષતા છે. કયા બોલમાં? 18માં બોલમાં. કે બીજા બધા બોલમાં સમુચ્ચય લીધું છે, જેમ કે પ્રીતિરૂપ રાગ છે તે બધોય જીવને નથી, કારણ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. સમુચ્ચય લીધું છે. આ બોલમાં જે સ્વ પરની એકતા બુદ્ધિના ભાવ, સ્વ અને પર બેને ભેગા જાણી અને બેને ભેગા માનીને એવું એકત્વ પર સાથે કરી અને જે એકતા બુદ્ધિ થાય એવા ભાવ, એને અહીંયા અધ્યવસાય કયા છે. અને એ અધ્યવસાય, એ પરિણામ જે છે તે ચૈતન્યના પરિણામથી જુદા લક્ષણવાળા છે. એ ચૈતન્યના પરિણામ એટલે આત્માની અનુભૂતિથી જુદા લક્ષણવાળા પરિણામ છે. એટલે ચૈતન્યના પરિણામમાં એ હોતું નથી. ચૈતન્યના પરિણામ તો અલૌકિક આનંદ રૂપે છે, એ શુદ્ધ નિર્મળ પર્યાય છે. અહીં એમ કહેવું છે કે નિજ સ્વરૂપના આશ્રયે જે વિશુદ્ધ ચૈતન્ય પરિણામ થાય તેમાં આ મિથ્યા અધ્યવસાય આવતા નથી કે ઉપજતા નથી, એનો અભાવ જ હોય છે. એવા અધ્યવસાન, કેવા અધ્યવસાન? કે જેમાં સ્વ અને પરની એકતા બુદ્ધિનો ભાવ છે એવા પરિણામ એ પેલા ચૈતન્ય પરિણામમાં હોતા નથી, એમાં ઉપજતા નથી. એટલે બીજા બોલ કરતા આમાં આ વિશેષતા છે કે સ્વ પરની એકતા બુદ્ધિમાં ચૈતન્યના વિશુદ્ધ પરિણામ નથી, કે ચૈતન્યના જે વિશુદ્ધ પરિણામ, શુદ્ધ પરિણામ જે છે, નિર્મળ પરિણામ છે, એની અંદર સ્વ પરની એકતા બુદ્ધિ હોતી નથી. ફરી પાછો એક અહીંયા પ્રશ્ન લીધો છે. આપણે પ્રવચન રત્નાકર ભાગ ત્રીજામાંથી આ વાત લઈ રહ્યા છીએ, બધાને ખ્યાલ છે. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, એમાં પાના 105 ઉપર આપણે આ વાત લઈ રહ્યા છીએ. અહીંયા કહે છે એક પ્રશ્ન કરીને કે અમારે વેપાર ધંધો કરવો, કુટુંબ આદિનું ભરણ પોષણ કરવું, ઇજ્જત આબરૂ સાચવવી, કે પછી આ જ બધું કરવું? હજી એને હજી એ જ કરવું છે. શું કરવું છે? વેપાર ધંધા કુટુંબ આદિનું ભરણ પોષણ એ કરી શકે છે? એ વેપાર કરી શકે છે? ભગવાન આત્મા વેપાર કરે, વેપાર કરવાનો ભાવ કરે, વેપાર થવો હોય તો થાય ને ન થવો હોય તો ન થાય. કુટુંબનું ભરણ પોષણ એ કરે છે, કુટુંબના સભ્યો છે એ પોતાનું પુણ્ય લઈને આવ્યા છે કે એમને માર્યા છે? કુટુંબના જે સભ્ય છે એ બધા ભગવાન આત્મા છે કે બીજું કંઈ છે? અને એ બધા પોતાનું પુણ્ય લઈને આવ્યા છે માટે એમને આ બધી સુવિધા મળે છે. અને આ બિચારો મૂંડ જીવ એમ માને છે કે એ બધાનું હું કરું છું, હું કમાઉં છું એટલે આ બધાનું ચાલે છે, હું કમાઉં છું એટલે મારો છોકરો ભણે છે, હું કમાઉં છું એટલે પૈસા આવે છે એટલે આ ઘર બને છે, હું કમાઉં છું એટલે કાર આવી છે એટલે બધાને સગવડ રહે છે, મૂંડ છે. એ બધા પોતાના પુણ્યને કારણે એ બધી સુવિધાઓ મેળવે છે. એ બધા પૂર્વે એવા પુણ્ય કરીને આવ્યા છે કે એમને એ જ્યાં ઉત્પન્ન થાય, જ્યાં જન્મ લે, જ્યાં જાય ત્યાં એમને એવી સુવિધાઓ પ્રાપ્ત થાય. એમાં તું કમાય છે માટે એમને સુવિધા મળે છે એ તારી દ્રષ્ટિ ખોટી છે, એ તારી મિથ્યા માન્યતા છે. તું એમનું કંઈ કરતો નથી, એ બધા એમના પુણ્ય કે પાપને કારણે એ બધું મેળવે છે. તારું પુણ્ય એવું હતું એટલે તું અહીંયા આવ્યો, અને એમનું પુણ્ય પણ એવું જ હતું એટલે એ તારા સંયોગમાં આવ્યા. એ પત્ની રૂપે આવ્યા, પુત્ર રૂપે આવ્યા, પુત્રી રૂપે આવ્યા, માતા રૂપે આવ્યા, કે ભાઈ રૂપે, કે બહેન રૂપે, કે પિતા રૂપે, જે રીતે તમે બધા ભેગા થયા એક જગ્યાએ ત્યારે એવું જ પુણ્ય બધાનું એક સરખું હતું એટલે ત્યાં ભેગા થયા. અને જ્યાં સુધી એવું પુણ્ય, એવી સગવડો ભોગવવાની હતી ત્યાં સુધી સાથે રહ્યા, અને પછી ફેરફાર હતો એટલે જુદા પડ્યા. બે ભાઈઓ જુદા પડી જાય છે ને, પછી એક ભાઈ છે તે કરોડપતિ કરોડપતિ થાય છે, બીજો ભાઈ લાખોપતિ રહી જાય છે, ત્રીજો ભાઈ રખડે છે. આવું પણ આપણે જોઈએ છીએ. પહેલા પિતાને ત્યાં જન્મ્યા હોય, ચાર છોકરા હોય, તો ચારે છોકરાઓનું પુણ્ય સરખું હોય ત્યારે બધું બરાબર ચાલતું, બધાને એક સરખી સુવિધાઓ પ્રાપ્ત થતી હોય. મોટા થાય, જુદા પડે, પછી એમાં એક ભાઈ છે તે કરોડપતિ થાય, બીજો ભાઈ સામાન્ય હોય, એક ભાઈને ઘેરે બે કાર હોય, પેલો સામાન્ય હોય એને ત્યાં સ્કૂટર હોય, અને કદાચ ત્રીજો ભાઈ હોય એનાથી પણ ગરીબ હોય, એને તકલીફ હોય, એને પોતાનું ઘર પણ ન હોય. કેમ? તો એનું પુણ્ય એટલું જ હતું જ્યારે જન્મ્યો ત્યાંથી એ મોટો થયો ત્યાં સુધી એટલું પુણ્ય સગવડો ભોગવવાની હતી, પછી તેનું પુણ્ય નહોતું એટલે એની એવી દશા થઈ. આ સ્પષ્ટ આપણને જણાય છે કે આ બધા પોતપોતાના પુણ્યને કારણે બધું પ્રાપ્ત કરે છે, અને છતાંય આ મૂંડ મિથ્યાદ્રષ્ટિ એમ માને છે કે હું બધાને સુખી કરું છું. તું ક્યાં સુખી કરવા વાળો છે? તું તારા બધા પુત્રોને એક સરખું શિક્ષણ કેમ નથી આપતો? આપી શકે છે, નથી આપી શકતો. એનો અર્થ શું થયો? કે એ એમના પુણ્ય હશે, એટલું જ એ ભણશે, એટલું જ એ શીખશે. કેમ તારા ચારે પુત્ર ડોક્ટર થતા નથી? કેમ ના થયા? એમનું પુણ્ય જ નહોતું. નથી ભણતા, કેમ નથી ભણતા? કેમ તારો એક એક પુત્ર ફેઇલ થાય છે ભણવામાં, એક પુત્ર હોશિયાર છે, કેમ એમ થાય છે? એમનું પુણ્ય એવું છે એટલે એમ થાય છે. તું મિથ્યાદ્રષ્ટિ મૂંઢ એમ માને છે કે હું મારા છોકરાને ભણાવું છું. એ જ રીતે હું વેપાર કરું છું, એ મિથ્યા માન્યતા છે. પૂદગળ દ્રવ્ય, પૈસો પૂદગળ છે, એ પૂદગળ જે છે એનું આવવું જવું એના કારણે થાય છે, એમાં તું શું કરે છે? વર્તમાનમાં તને જે સંયોગ મળ્યા છે, વેપાર ધંધાના જે સંયોગ મળ્યા છે, એમાં તું એકરૂપતા કરે છે, એકરૂપ થઈ અને એવા ભાવ કરે છે જે મિથ્યા ભાવ છે. તું એમાં એકરૂપ થા કે ન થા, તારું પુણ્ય છે તો તને પૈસા મળવાના છે તો મળશે. અને તું એમાં એકરૂપતા કરી અને ગમે તેટલો વિચાર કર, તે છતાં પણ એવા ગમે તેવા વેપાર ધંધામાં ગમે તેટલો ઓતપ્રોત થા, છતાં પણ તને પૈસા નથી મળવાના તો નહીં મળે. એટલે એવા વેપાર ધંધાનો કરવાવાળો પણ તું નથી, એવા કુટુંબ આદિનું ભરણ પોષણ કરવાવાળો પણ તું નથી, એવા પુત્ર પુત્રી આદિકને ભણાવવાળો, શિક્ષણ આપવાવાળો પણ તું નથી. એટલે એમાંનું તું કંઈ કરવાવાળો નથી. તું ભગવાન આત્મા છો, શુદ્ધ છો, જ્ઞાયક છો, ત્રિકાળી એવો ને એવો રહ્યો છો. જે કંઈ થઈ રહ્યું છે એને તું દ્રષ્ટા ભાવે જો, એ બધું એમ જ થવાનું છે. તું તારા શુદ્ધ નિર્મળ સ્વરૂપનો વિચાર કર, જે તારું અમૂલ્ય તત્વ છે એનો વિચાર કર, અને એ અમૂલ્ય તત્વને તું પર્યાયમાં પ્રાપ્ત કર. એ અતિન્દ્રિયપણે જે જ્ઞાન આનંદનો અનુભવ થાય છે એનો તું વિચાર કર, એવા સ્વરૂપને સમજ, અને એ જ કરવાનું છે. બાકી બીજા બધા કાર્યો એના કારણે થવાના છે, એ થાય છે અને થશે. આ વાતને અહીંયા ગુરુદેવે કરી છે કે ભાઈ, જો તારે હિત કરવું હોય તો માર્ગ તો આ જ છે. સ્વ પરના એકત્વ, સ્વ અને પરનું એકત્વના પરિણામ જે છે એમાં હું પરનું કરી શકું, હું વેપાર કરી શકું, પૈસા કમાઈ શકું, પૈસા રાખી શકું, બીજાને આપી શકું, કુટુંબનું ભરણ પોષણ કરી શકું, દયા પાળી શકું, આબરૂ સાચવી શકું, આ બધું જે છે એ સ્વ પરની એકતા બુદ્ધિનો અધ્યવસાય છે. એ કંઈ તારું સ્વરૂપ નથી. તારા શુદ્ધ નિર્મળ સ્વરૂપમાં એવી કોઈ વસ્તુ છે નહીં. તું કરી શકતો નથી. ભગવાન આત્મા એક તણખલાના બે ટુકડા કરી શકતો નથી. આ વાત કૃપાળુ દેવે કહી છે. અને ભગવાન, અમે તો એમ કહીએ છીએ પ્રભુ કે આ આત્મા એક તણખલાને સ્પર્શી પણ શકતો નથી. અમને તો કૃપાળુ દેવે જે વાત તણખલાના બે ટુકડા કરવાની વાત કરી છે એ બધી વાત એટલી બધી હૃદયમાં ઉતરી ગઈ છે કે અમે તો એમ કહીએ છીએ કે અરે પ્રભુ, તારે તણખલાને સ્પર્શવાનું હોય? તું ભગવાન આત્મા સિદ્ધ સમાન તું કોણ તે તણખલાને સ્પર્શવા વાળો કે તણખલાના ટુકડા કરવા વાળો? તું પરના કામ કરવા વાળો નથી, તું ભગવાન છો. તારા ભગવાન સ્વરૂપને યાદ કરીને તારું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે પરણવાનો પુરુષાર્થ કરને ભાઈ. આ બધું છોડને, જે છૂટેલું પડ્યું છે એમાં શુક્રવારને રક્ત થાય છે, જે તારું નથી એમાં શુક્રવાર આસક્ત થાય છે. શુક્રવાર બધી જાતની ખોટી ચિંતા કરીને વિભાવ ભાવે પરિણમે છે. સવારથી ઉઠી અને રાત સુધીમાં એક વખત પણ આત્માનો તો વિચાર ન કરતો હોય તો તારું આ જીવન તો મિથ્યા છે. એ તો બધું ઢોર સમાન છે. તારામાં અને પશુમાં શું ફેર રહ્યો પ્રભુ? પશુ પણ પોતે આત્માનો વિચાર નથી કરી શકતા, તું પણ નથી કરતો, તો મનુષ્યમાં અને પશુમાં ફેર શું રહ્યો? તું મનુષ્ય થયો છે, તને સમજણ છે, તને શાસ્ત્રનો અભ્યાસ છે, તને રૂચિ છે, તને સ્વાધ્યાય કરવાનું મન થાય છે, તને આત્માનું થોડું ઘણું સ્વરૂપ સમજાયું છે, તો પછી એમાં આગળ વધને ભાઈ, બીજું બધું મૂકને. બધું એના કારણે જે થવાનું છે તે થઈ રહ્યું છે, અને માત્ર તું એનો દ્રષ્ટા થઈ જાને. આ જ માર્ગ છે, અને મહાપુરુષો જ્ઞાની પુરુષોએ આવો માર્ગ અપનાવી અને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રકાશ્યું છે, એને પર્યાયમાં પ્રાપ્ત કર્યું છે, એ અલૌકિક આનંદનો અનુભવ કર્યો છે. આ તો સિદ્ધ છે, આ કઈ નવો માર્ગ છે? આ માર્ગ જે નવો નથી, કોઈએ બનાવેલો માર્ગ નથી, આ નવો નથી. આ માર્ગ ઉપર તો અનંત જીવો ચાલ્યા છે, વર્તમાનમાં પણ ચાલી રહ્યા છે, અને ભવિષ્યમાં પણ આ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. પોતાનું શુદ્ધ સ્વરૂપ એને પર્યાયમાં પ્રગટ કરવું, બીજું શું કરવાનું છે? નકામાનો પરના વિચાર પરનું લક્ષ કરે છે, રાગ 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 રાગમાં રહ્યો છે, આસક્તિમાં પડ્યો છે, શરીરની આસક્તિ અને પોતાની સાથે રહેલા બધાઓની આસક્તિ એને છે, બીજાઓને એના પ્રત્યે કેટલી આસક્તિ છે એનો એને વિચાર કર્યો નથી. ગરડો થયો તો પણ એ વિચાર એમ નથી કરતો કે મને જેટલી મારા છોકરાને છોકરાના છોકરાઓ પ્રત્યે આસક્તિ છે, એટલી ખરેખર એ લોકોને મારા પ્રત્યે આસક્તિ છે? કોઈ મારી સાથે આવવાનું છે? હું અહીંથી ચાલ્યો જઈશ તો મારી સાથે કોઈ આવવાનું છે? કોઈ આવવાનું નથી. મને કોઈ પહોંચાડી દેવાનું છે આગળ? મને કોઈ આત્મામાં લઈ જવામાં મદદ કરવાવાળું છે? કોઈ નથી. બધા ભગવાન આત્મા છે એવો સંભાવ કેળવીને પોતે પોતાના સ્વરૂપમાં જવું. જો આ મોટામાં મોટી જો કોઈ નબળાઈ હોય તો જીવોની આ જ નબળાઈ છે કે અમારા દીકરા દીકરીઓ આ બધાનું કંઈક અમને ભાવ થાય છે, રાગ છૂટતો નથી. પ્રભુ, રાગ છૂટતો નથી એ શબ્દો તમે કાઢી નાખો, એમને તમે ભગવાન આત્મા માનો એટલે પછી આખી વાત પૂરી થઈ જાય. એને તમે એ જે જીવો છે તમારાથી 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ 40 વર્ષ પછી કે 55-60 વર્ષ પછી પૌત્ર પૌત્રીઓ જે આવ્યા છે એ બધાને તમે ભગવાન આત્મા માની લો એટલે એમના પ્રત્યે રાગ પણ નથી, દ્વેષ પણ નથી, સમભાવ છે. આવો સમભાવ કેળવશો પછી બધું સહેલું થઈ જશે. એ લોકો જે કંઈ કરે છે એ બધું કરે છે એ એમના પુણ્ય અને પાપને કારણે મળેલા સંયોગો સાથે જોડાવાને કારણે કરે છે. તમે તમારા આત્મામાં જવાનો પુરુષાર્થ કરશો તો એમને માટે પણ તમે ઉપકારી થશો. એમને પણ એ ખ્યાલ આવશે કે તમે એટલે કે બાપુજી પોતે પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરતા હતા તો આપણે પણ કરવો જોઈએ. એમને માટે તમે ઉદાહરણ બનશો. આવું કંઈ ન કરવાને બદલે તમે એમની પંચાયતમાં પડ્યા રહો છો, આ વાત બરાબર નથી. અહીંયા આ કુટુંબની વાત આવી એટલે આ વાત આપણે લીધી છે કે એ બધું હું કરું હું કરું હું કરું મિથ્યા વિમાન લઈને બેઠો છે ભાઈ. એ પેલા કૂતરા જેવો છે. કયો કૂતરો? ગાડા નીચે ચાલે છે જે કૂતરો, એ કૂતરો એમ જ માને છે કે આ ગાડાનો ભાર હું વહું છું. એવા કૂતરા જેવો છે. ગાડું ગાડાને કારણે ચાલે છે એને ખેંચનારા જુદા છે. એવી રીતે તમારા દીકરા દીકરી પુત્ર પુત્રી બધા જે છે એ પોતપોતાના પુણ્ય અને પાપને કારણે જે સંયોગો છે એ સંયોગો સાથે જોડાઈ અને જે વ્યવહાર કરે છે એનું ફળ ભોગવવાવાળા એ છે. અને તમને જુએ છે, તમે ધર્મ ધ્યાનમાં પ્રવર્તો છો, તમે તમારા આત્મામાં જાઓ છો, તમને એવો સંભાવ છે કે બધા જ જીવો સિદ્ધ સમાન છે. તમારા પૌત્ર પૌત્રીઓ 1 વર્ષના 2 વર્ષના 6 મહિનાના હોય તો પણ એ પણ ભગવાન આત્મા છે અને એ પણ એવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી શકે એવા સક્ષમ છે. એવો સંભાવ જ્યાં સુધી તમે નથી કેળવતા ત્યાં સુધી તો બધું વ્યર્થ છે. અને જો એવો સંભાવ તમે કેળવો છો તો પછી રાગને ઠેકાણે વાત્સલ્ય ભાવ થશે. સાચા અર્થમાં વાત્સલ્ય ભાવ, ધર્મના અર્થમાં જે વાત્સલ્ય ભાવ, સમ્યક દ્રષ્ટિનો વાત્સલ્ય ભાવ પ્રગટ થશે. મારા 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 એમ નહીં, પણ બધા બધા ભગવાન આત્મા એવો એક પ્રકારનો અંદરમાંથી સમભાવ કે જેમાં એ તમને સમ્યક દ્રષ્ટિને જે વાત્સલ્ય ભાવ છે એ સમાયેલો છે એવો ભાવ તમને રહેશે. પછી તમને ક્યાંય ચિંતા નહીં લાગે. તમે તમારા કુટુંબ સાથે રહેતા હો, ભલે ને 100 માણસનો પરિવાર હોય તો પણ શું થયું, એ બધાથી તમે અલિપ્ત રહી શકશો. આ ચાવી છે, જો આ ચાવી દર્શાવી. આ ચાવી જે છે એ ચાવી માસ્ટર કી છે અને એ ચાવી બધા જીવોએ જ્યાં સુધી પોતે ગૃહસ્થાશ્રમમાં રહ્યો છે ત્યાં સુધી એ ચાવી વાપરવા જેવી છે. નિર્ગ્રંથ દશા બિલકુલ પરિગ્રહ રહિત થાય, મુનિ થઈ જાય પછીની વાત જુદી છે, પણ ગૃહસ્થ અવસ્થામાં છે ત્યાં સુધી પણ એ પાંચમા ગુણ સ્થાન સુધી આવી શકે એવો છે. માત્ર ત્યાં ને ત્યાં કુટુંબમાં રહીને ગૃહસ્થ અવસ્થામાં રહીને પણ બધાને પોતાથી જુદા અલિપ્ત જાણવા એવી શ્રદ્ધા કરવી, અને એવી શ્રદ્ધા કરવા માટેનું એકમાત્ર બળ કોઈ હોય તો એક જ છે કે પોતે સિદ્ધ સમાન છે એવું સ્વરૂપ પ્રગટ કરવું છે અને બીજા બધા પણ શુદ્ધ છે, ભગવાન આત્મા છે. બસ આટલી વાતને લઈએ, એને મુખ્ય કરીએ એટલે બધું સમાધાન થઈ જાય છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ તારે હિત કરવું હોય તો આ જ માર્ગ છે, બાકી તું સ્વ અને પર બેને ભેગું કરીને એમાં પછી જો તું પરિણમન કરે અને આ બધા ભાવમાં રહે કે હું પૈસા કમાવું ને આપું ને દયાદાન કરું ને, તો એ બધા મિથ્યા ભાવમાં રાગમાં ને રાગમાં તું તારો ભાવ વેડફી નાખીશ. આ ભાવમાં નહીં કરે તો પછી કયા ભાવમાં કરીશ? આટલી અનુકૂળતાઓ, આટલી બધી અનુકૂળતાઓ મળી છે ને છતાં તારે નથી કરવું, તો પછી તું કયા ભાવમાં કરવાનો છે? ત્રસનો કાળ 2000 સાગરોપમનો હોય છે. ત્રસનો કાળ 2000 સાગરોપમનો, એમાં મનુષ્યના ભાવ 24 મળે. મનુષ્યના ભાવ કેટલા મળે? 24, અને એક સાથે વધુમાં વધુ 8 ભાવ મળે. મનુષ્યના ભાવ 24 ભાવ મળે, એમાં તારો આ ભાવ ધારો કે 20મો હશે તો, કે 21મો હશે કે, તો અત્યારે પણ જો તું પ્રયત્ન નહીં કરે તો પછી ક્યારે કરીશ? આનાથી વધારે બીજી તને શું અનુકૂળતા મળશે? જગતમાં કયા બીજા એવા મનુષ્ય છે કે જેને તારા કરતા ધર્મ કરવા માટેની વિશેષ અનુકૂળતાઓ છે? તને જે અનુકૂળતાઓ છે એમાં જો તું ધર્મ નહીં કરે, એટલે આત્માના સ્વરૂપને સમજી અને એમાં જવાનો પુરુષાર્થ નહીં કરે, તો તું ક્યારે કરીશ? કઈ પર્યાયમાં કરીશ? કઈ પર્યાય છે? તું જગતના બધા જ જીવોનો વિચાર કર, એમાં મનુષ્ય કેટલા અને એમાં આવા સમજુ મનુષ્ય કેટલા, એમાં ધર્મની રૂચિવાળા કેટલા, એમાં જેને આ ગુરુદેવે વાત સમજાવી એવી વાતને સમજવાવાળા કેટલા, કરોડોમાં એક હોય છે ભાઈ, એવી રૂચિ તો કરોડોમાં એક જીવને હોય છે. બાકી પંડિતો ઘણા છે, લાખો છે, પણ તેથી શું થયું? પંડિતા એ કરે છે, શુભ ભાવ હોય બીજું શું થાય? સમ્યક દર્શન વિના દીક્ષા લેવા વાળા એ ઘણા જીવો છે. પૂર્વે તે પણ સમ્યક દર્શન વિના દીક્ષા લીધેલી છે, એક વાર નહીં અનેક વાર લીધી છે, એક કરતા વધુ વાર લીધી છે. સમોસરણમાં પણ તું જઈ આવ્યો છે, પણ જે કરવાનું છે તે નથી કર્યું, માટે રખડ્યો છે. હવે આ ભાવમાં નહીં કરે તો ક્યારે કરીશ પ્રભુ? આ વાત કહે છે કે એ બધા અધ્યવસાન, સ્વ અને પરની એકતાના અધ્યવસાન છે, એ બધા વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદા છે. આ વાત છે, અને આ દિગંબરના શાસ્ત્રો સિવાય બીજે ક્યાંય એવી વાત છે? અધ્યાત્મ સ્થાનો બધાય જીવને નથી. કેમ નથી? તો કહે છે કે તેઓ વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદા લક્ષણ વાળા છે. અધ્યાત્મ સ્થાનો એટલે શું? આત્માની નિર્મળતાના સ્થાનો, એમ એનો અર્થ નથી થતો. અધ્યાત્મ સ્થાન એટલે સ્વ અને પરની એકત્વ બુદ્ધિ, સ્વ અને પરની એકત્વ બુદ્ધિ એવા અધ્યવસાન એ અધ્યાત્મ સ્થાન કહેવાય છે. ભગવાન આત્મા તો ચિદાનંદ જ્ઞાન સ્વરૂપ છે, એને સ્વ અને પરની એકત્વ બુદ્ધિ હોય નહીં, એના સ્વરૂપમાં આ વસ્તુ છે નહીં, અને તું એનું જુદું સ્વરૂપ નિહાળવાને બદલે, એવી અનુભૂતિ કરવાને બદલે સ્વ અને પરની એકતા કરીને જે પરિણામો કરી રહ્યો છે, જે બધો વ્યવહાર કરી રહ્યો છે, જે ભાવ કરી રહ્યો છે, એવા કોઈ ભાવ અનુભૂતિમાં નથી. એટલે એ આત્માના નથી. આ વાત આપણને 18મા બોલમાં કરી છે. હવે 19મો બોલ લઈએ. અહીંયા 19મા બોલમાં વાત કરી છે કે જુદી જુદી પ્રકૃતિઓના રસના પરિણામ જેમનું લક્ષણ છે એવા જે અનુભાગ સ્થાનો તે બધાએ જીવને નથી. જુદી જુદી પ્રકૃતિઓના રસના, પ્રકૃતિ એટલે કર્મની પ્રકૃતિ છે. પ્રકૃતિ કોની? કર્મ પ્રકૃતિની અહીંયા વાત છે. અને એ જે કર્મની પ્રકૃતિઓ છે એને રસ, એમાં કેટલી તીવ્રતા છે, કેટલો રસ છે, એને કારણે એ અનુભાગ હોય છે. આપણે પ્રદેશ બંધ કહીએ છીએ, પ્રકૃતિ બંધ કહીએ છીએ, અનુભાગ અને સ્થિતિ બંધ એમ ચાર પ્રકારે બંધ કહીએ છીએ ને, એની અહીંયા વાત કરી છે 19મા બોલમાં કે જુદી જુદી પ્રકૃતિઓના રસના પરિણામ જેમનું લક્ષણ છે એવા જે અનુભાગ સ્થાનો તે બધાય જીવને નથી, કારણ કે તે પૂદગલ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. આ 18મો બોલ ચાલે છે, એ 18મા બોલની વાત છે. શેની વાત એમાં 18મા બોલમાં છે કે કર્મની જે જુદી જુદી પ્રકૃતિ એમાં જેટલો રસ એટલો અનુભાગ, અને એ અનુભાગ જે છે એ કંઈ જીવમાં નથી. બધા જ કર્મની પ્રકૃતિ લઈએ, 148 પ્રકૃતિ લઈએ તો એ પ્રકૃતિનો જે અનુભાગ એ અનુભાગ એ જીવમાં નથી. અનુભાગ સ્થાનો એ કર્મના છે એટલે જડ છે, એ જડ રૂપે છે. પણ આત્મામાં એના નિમિત્તે જે ભાવ થાય છે તે પણ ખરેખર જીવને નથી. અહીંયા એમ કહેવું છે, અનુભાગની વાત લીધી છે ને, એટલે અનુભાગ કર્મના અનુભાગ એ જેટલો રસ લીધો છે જેટલી તીવ્રતા છે એને કારણે જે અનુભાગ એના નિમિત્તે આત્મામાં જે પરિણામ થાય છે તે આત્માના નથી, એ આત્માના નથી. એક તરફ એમ કહું કે આત્મામાં એ પરિણામ થાય છે, બીજી તરફ એમ કહું કે આત્માના નથી. ગૂંચવાળો થાય એવું છે ના, ગૂંચવાળો થાય એવું નથી. એ જે પરિણામ થાય છે તો કેવી રીતે થાય છે? અનુભાગને કારણે. અનુભાગ શું છે? રસની તીવ્રતા. એક કર્મ ઉદયમાં આવ્યું એની તીવ્રતા એટલી છે, અને એ તીવ્રતા એ ફળરૂપે જે આવી છે એની સાથે આત્મા જોડાય છે. તો જોડાય છે તો એ શું છે? એ જોડાવો એ એનો વિભાવ ભાવ છે, આત્માનો મૂળ ભાવ નથી. આત્માના શુદ્ધ ભાવ માનો કોઈ ભાવ નથી, આત્માના સ્વરૂપને કારણે થતો ભાવ નથી. એ વિભાવ ભાવ વિકૃત ભાવ છે, એ વિભાવ ભાવ વિકૃત ભાવ છે, એ આત્માનો મૂળ સ્વભાવ નથી, છતાં એની સાથે જોડાય છે. એવો કર્મનો ઉદય આવ્યો છે, તીવ્ર ઉદય આવ્યો છે, પાપનો ઉદય એવો આવ્યો છે, ખૂબ અસાતા વેદનીનો ઉદય આવ્યો છે, અને એનો અનુભાગ પણ પછી એવો તીવ્ર છે કે ખૂબ પીડા થાય અને ખૂબ લાંબો સમય સુધી થાય, સતત 24 કલાક પીડા રહ્યા કરે, મહિનાઓ સુધી પીડા રહ્યા કરે, તો શું થાય જીવને? શું થાય કે જીવ એની સામે એનું લક્ષ્ય કરે, અને લક્ષ્ય કરી અને એને એવું જોડાણ કરવાનું થાય, અને જે વિભાવ થાય એ વિભાવ ભાવની વાત કરી છે કે એવા વિભાવ ભાવ જીવને થાય છે. પેલાનું લક્ષ્ય કરતા એટલે પેલું નિમિત્ત કારણ છે. જીવ એના તરફ લક્ષ્ય ન કરે અને પોતાના આત્મામાં રહે તો કંઈ થતું નથી. મુનિઓ ને પરિસ આવે, ઉપસર્ગ આવે, એ પૂર્વના કર્મ જે છે એનો ઉદય આવે, અને એ તીવ્ર ઉદય હોય એવો અનુભાગ હોય, તે છતાં મુનિ પોતે પોતાના સ્વરૂપમાં રહે છે, સ્વરૂપમાં રહે છે તો વિભાવ ભાવે નથી પરિણમતા તો કંઈ થતું નથી, માત્ર નિજરા થાય છે, નવા બંધ પડતા જ નથી. સમ્યક દ્રષ્ટિ છે એને જાણે છે અને એને વેદે છે, પણ એને બંધ અલ્પ પડે છે. કેમ કે પોતાથી જુદા જાણે છે, પોતાથી એ બધા જે પરિણામ છે એ બધાને જુદા જાણે છે, એ અનુભાગ તીવ્રતા જે આવી છે એને ભોગવે છે, અનુભવે છે, તે છતાંય દ્રષ્ટિ આત્મા તરફ છે એટલે એમ સમજે છે કે આ બધું છે પણ એ મારું નથી, એ મારા સ્વરૂપમાં નથી, મારાથી જુદું છે, એમ કરી અને સંભાવ અને સમતા ભાવે રહે છે, પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કેળવે છે, તો એને અલ્પબંધ થાય છે, એને અલ્પબંધ થાય છે. અને બીજો મિથ્યા દ્રષ્ટિ જીવ છે, જે અભ્યાસી છે, જે સાધક છે, જેને સમ્યક દર્શન શું છે એની દ્રઢ માન્યતા થઈ છે, સ્વરૂપનું દર્શન એને અનુભવ સહિત નથી, છતાં જે માને છે કે આવું સ્વરૂપ છે એનો દ્રઢ નિર્ધાર થયો છે, એવો સાધક જીવ છે, એ જાગૃતિ રાખી અને એમ કહે છે, એમ કરે છે, એમ માને છે, શ્રદ્ધે છે કે આ બધું દુઃખ છે, આ વેદના થઈ રહી છે, એ શરીરમાં થાય છે, એ મારામાં નથી, અને એમ કરી અને જો એ પોતે સંભાવે રહે છે તો એને પણ ઓછા કર્મ બંધાય છે એને પણ એવા અનુભાગ જે છે એના દ્વારા અનંત અનુબંધ ન થાય એ શક્ય છે. અનંત અનુબંધ ન થાય એ શક્ય છે. ખરેખર તો અનંત અનુબંધી સમ્યક દર્શન થાય ત્યારે જ જાય, પણ અહીંયા સમ્યક દર્શનની નજીક જે છે એને પણ એવા ઓછા બંધ પડે એમ બને. એટલે આ બધા પરિણામ જે છે જે એ કર્મના અનુભાગના નિમિત્તે જીવમાં થયા છે એ પરિણામોને જુદા પાડવા છે, એ પોતાના નથી એમ જુદા પાડવા છે. અને એવું જુદા પાડવાનું થશે તો જ એને નવા કર્મ નહીં બંધાય. એ જુદા ટુકડા પાડવા છે, એ પરિણામ જે છે ભોગવે છે એ બધા એના નથી, એમ જુદું પાડીને શું કામ છે એને. એ જુદા એટલા માટે પાડવા છે કે એને નવા કર્મ બંધાય નહીં, એ સંવરની દશામાં રહી શકે અને નિર્જરા થાય, એટલા માટે એને જુદા પાડવા છે. અને એવા જુદા પાડવા છે એટલે એમ કહ્યું કે એ બધા અનુભાગના નિમિત્તે થતા પરિણામ છે, એ અનુભાગ સ્થાનો છે, એ જીવના નથી, એ જીવને નથી. જો થાય છે જીવમાં છતાં પણ જીવના નથી, થાય છે જીવમાં, પણ થાય છે જીવમાં એનું કારણ શું છે કે જીવની એવી ઊંચી દશા નથી એટલે મુનિને નથી થતું. જીવની એ વખતની એવી યોગ્યતા છે, જેવી યોગ્યતા એ પ્રમાણે એ પરિણામ કરે છે, જેટલી જાગૃતિ એ પ્રમાણે એ પરિણામ ઓછા થાય છે. પણ એ પરિણામ છે જીવના, અને એ પરિણામને જાણીને એને એનાથી જુદા પડવું છે તો એને નિશ્ચયથી એમ જ લેવું પડે કે એ શુદ્ધ આત્માના નથી, આત્માનું શુદ્ધ સ્વરૂપ જે ત્રિકાળ છે એના એ પરિણામ નથી. એટલે અહીંયા એ અનુભાગ સ્થાનો એ જીવને નથી એમ અહીંયા સમજાવવામાં આવ્યું છે. એકલા જળના અનુભાગ સ્થાનોની આ વાત નથી અહીંયા, એ જીવના નથી એમ નહીં, પણ એનું લક્ષ કરતા જે પર્યાયમાં જીવને જે પરિણામ થાય છે એ પરિણામ જે છે એ જીવના નથી એમ કરી અને એમને એને સ્વરૂપ તરફ લઈ જવો છે એમ કરી અને એને સ્વરૂપની દ્રષ્ટિ કરાવી છે. જો મહાપુરુષો એક શબ્દની અંદર કેટલી બધી વાત કરે. અહીંયા કુનકુંડાચાર્ય ભગવાને જે ગાથા બે લીટીની લખી એના ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ ટીકા કેટલી મોટી લખી અને એના ઉપર ગુરુદેવે કેટલું બધું સરસ રીતે આપણને સમજાવ્યું છે. કેટલા બધા પાનાઓના પાના ભરાય, કેટલા બધા પ્રવચનો આપ્યા છે, બહુ સમજવાની વાત છે. એક વસ્તુને સમજીએ, એક ગાથાને સમય સારીને સારી રીતે સમજીએ, એના ઉપર વિચાર કરીએ, મનોમંથન કરીએ તો પ્રભુ આત્મામાં જવાય એવું આ સમયસાર છે. અને આવા સમયસારનો અભ્યાસ, આવા સમયસારનો સ્વાધ્યાય થવો એ પણ મહાપુણ્યનું કારણ છે. ગુરુદેવ કહે છે આવો સમયસારની વાત સાંભળવા મળવી એ પણ મહાપુણ્ય હોય તો થાય. ગુરુદેવે વારંવાર કહ્યું છે, 19 વખત વંચાયું અને 19 વખતમાં અનેક વાર આ વાત કરી છે કે આવું સમયસાર સાંભળવા મળવું, એનો વિચાર આવવો, એ તો એવું પુણ્ય હોય તો એ મળે, નહીતર ન મળે. ઘરમાં સમયસારના પુસ્તક 3 પડ્યા હોય, ધૂળ ખાતા હોય, હાથમાં ઉપાડે એ નહીં, સમયસારનો અભ્યાસ પણ ના કરે. ઘરમાં સીડી પડી છે, હમણાં 9,000 સીડી બહાર આવી એટલે $15 બધાએ ખરીદી લીધી. મને એમ કહો કે જેમણે જેમણે $15 ખરીદી છે એમણે જ્યારથી ખરીદી, ગયા વર્ષે એલેમાં મૂકવામાં આવી, ગુરુદેવની જન્મ જયંતિ વખતે એલેથી શરૂઆત થઈ હતી અને પછી આ એક વર્ષ પૂરું થયું ત્યારે બીજી જન્મ જયંતિ વોશિંગ્ટન DCમાં આપણે ઉજવી ત્યારે પણ પાછી વેચવામાં આવી. એટલે એક વર્ષ તો થઈ ગયું, એક વર્ષ કરતા બીજો 6 મહિનાનો ટાઈમ બીજો ગયો, 1.5 વર્ષ થયું. જેમણે આ 1.5 વર્ષના ગાળાની અંદર, એટલે આખરે 500 દિવસની અંદર, 500 દિવસની અંદર 100 પણ પ્રવચન જો ગુરુદેવના નથી સાંભળ્યા તો એ કયા દિવસે 9,000 પ્રવચન પૂરો કરવાનો છે. અમારી પાસે ગુરુદેવના પ્રવચન છે હોવા પણ, એટલે ભાઈ આવી ગયું એમ. અરે એ તો પૂતગળ, સીડી પૂતગળ છે, એમાં વાણી છે એ પણ પૂતગળ છે, ઓમકાર ધ્વનિ છે એને પૂતગળ કહી છે, તો પછી આની તો શું વાત કરે. એને સાંભળીને તને ભાવસ્વરૂપ જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી બધું વ્યર્થ છે, બધું નકામું છે. તારી પાસે પૈસા છે, ડોલર છે, એટલે તે બધા પુસ્તકો વસાવી દીધા, ધડધડ ઓર્ડર આપી દીધો કે લાવ મોકલી આપજો. કેમ કે રૂપિયામાં 40 રૂપિયાનું પુસ્તક હોય એટલે તારા તો $1 જ થાય ને, એટલે તું તો ઓર્ડર આપે કે $100 પુસ્તક મંગાવી દીધા, તને $100 તો આમ નામ જ તું ખર્ચે છે, રેસ્ટોરન્ટમાં જાય છે તો તને ક્યાં મોંઘું પડે. એટલે તને આવડી ગયું, તને સમજાઈ ગયું, તું અંદર ઉતરી ગયો. પ્રભુ ઘરમાં આવા અધ્યાત્મના પુસ્તકો હોય, આવા આગમના પુસ્તકો હોય અને એ ન વાંચવા, એનો અભ્યાસ ન કરવો, એ પણ પાપ છે. અસાધનાનો અર્થ એમ નથી થતો કે ગમે તેમ પુસ્તક મૂકી દઈએ એટલો જ અસાધનાનો અર્થ નથી પ્રભુ. અસાધનામાં તો ઘણી બધી વાત આવી જાય છે કે તમારી પાસે આ શાસ્ત્ર છે અને તમે એનો અભ્યાસ નથી કરતા, એ પણ એક પ્રકારે એની અસાધના છે. જો અસાધનાનો આ અર્થ છે એમ નથી કે અસાધના એટલે માત્ર પુસ્તકોને ગમે તેમ રાખીએ તો જ અસાધના થાય, આ અસાધના જ કહેવાય. ગુરુદેવની વાણીની આ સીડી ઘરમાં પડી છે અને છતાંય તમે નથી ઉપયોગ કરતા, એ પણ એક પ્રકારની અસાધના જ છે. ગુરુદેવના પ્રવચનો હોય ને ન સાંભળીએ, મૂંડ છે. પ્રભુ જે સમય બાકી રહ્યો છે એનો વિચાર કરવો અને આપણને આટલી બધી જે સગવડો મળી છે એનો બરાબર ઉપયોગ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે કરવો. અહીંયા અનુભૂતિની વાત ચાલે છે કે એ બધા પરિણામ કયા પરિણામોની વાત હતી, કે અનુભાગ કર્મના ઉદય આવે એના અનુભાગ તીવ્રતા, અને એ તીવ્રતાની સાથે જોડાવાને કારણે જીવમાં થતા જે ભાવ એ બધા આત્માની અનુભૂતિથી જુદા છે એટલે આત્મામાં નથી, એ વાત આમાં 19મા બોલમાં કરવામાં આવી છે. હવે 20મા બોલમાં જે વાત છે એ ઘણી લાંબી વાત છે, આપણે આજે શરૂઆત કરીએ છીએ અને પછીથી આગળ વાત કરીશું. 20મા બોલમાં અહીંયા કહે છે કે કાય વર્ગણા, વચન વર્ગણા અને મનોવર્ગણા, કાયાની વર્ગણા એટલે એ એક પરમાણુ, વચન વર્ગણા એટલે વચનના ભાષાના પરમાણુ, મનોવર્ગણા એ બધા વર્ગણા એનું કંપન, એ વર્ગણાનું કંપન જેમનું લક્ષણ છે એવા જે યોગ સ્થાનો છે તે બધાએ જીવને નથી, એ બધાએ જીવને નથી. અને આ વાતને આપણે ત્રણ પ્રકારે વિચારીએ. ગુરુદેવ એમ કહે છે કે આ વાતને આપણે ત્રણ રીતે સમજીએ. પહેલી વાત કરી છે કે આત્મામાં જે યોગનું કંપન છે, યોગ એટલે જોડાણ, યોગ એટલે જોડાણ, જોડાણ, યોગ એટલે જોડાણ. આત્મામાં જે યોગનું કંપન છે તેને જીવના સ્વભાવની અપેક્ષાએ ઉદગણના પરિણામ કયા છે. કંપન ક્યાં થાય છે? આત્મપ્રદેશમાં. કંપન ક્યાં થયું? આત્મપ્રદેશમાં. એ યોગને કારણે થાય. એટલે એ કંપન જે છે એ કંપન થાય આત્મામાં, છતાં પણ એને એમ કહેવામાં આવે છે કે જીવનું નથી. કંપન છે તો જીવની પર્યાય, પણ જીવની નથી. કેમ જીવની નથી? કે જીવના મૂળ સ્વભાવમાં એ નથી. એટલે આત્માના ત્રિકાળી, ત્રણેય કાળ રહેવાવાળા જે સ્વભાવ, એવા સ્વભાવની અંદર, એ સ્વભાવની દ્રષ્ટિ કરતા એ પરિણામ આત્મામાં નથી. સિદ્ધને કંપન નથી, સિદ્ધ ભગવાનને કોઈ કંપન નથી, એમને યોગ નથી એટલે કંપન નથી. 14મા ગુણ સ્થાને યોગ નથી હોતો, 13મા ગુણ સ્થાને પણ યોગ છે, પણ 14મા ગુણ સ્થાને યોગ નથી. સિદ્ધને યોગ નથી, સિદ્ધને યોગ નથી એટલે શુદ્ધ આત્માને યોગ નથી. એટલે આત્માની અંદર એવા કોઈ કંપન નથી, આત્મામાં કોઈ કંપન નથી. ફરીથી આત્મામાં જે યોગનું કંપન છે તેને જીવના સ્વભાવની અપેક્ષા, એટલે આત્માનો, જીવનો જે મૂળ સ્વભાવ, શુદ્ધ સ્વભાવ, એ અપેક્ષાએ એને એમ કહેવામાં આવ્યું કે જીવના નથી. તો પછી જીવના નથી તો કોના છે? તો કે પૂતગળના પરિણામ છે, એમ કરીને જુદા પાડ્યા. એ પૂતગળના પરિણામ છે એમ કરી એને જુદા પાડ્યા, કેમ કે આત્માના મૂળ સ્વભાવમાં નથી એ અપેક્ષાએ એ આત્માના નથી, એમ કરી અને એને આત્માના નથી એમ કહ્યું. પણ કંપન થાય છે ક્યાં? કંપન ક્યાં થાય છે? કોની પર્યાયમાં થાય છે? જીવની પર્યાયમાં થાય છે, જીવની પર્યાયમાં થાય છે. છતાં એને જુદા કેમ પાડ્યા? તો કે એ આત્માના મૂળ સ્વરૂપમાં નથી. જો મૂળ સ્વરૂપમાં હોત, મૂળ સ્વરૂપમાં હોત તો સિદ્ધને પણ હોય. એટલે સિદ્ધને નથી, સિદ્ધને નથી, આ સિદ્ધને નથી, સિદ્ધને નથી તો પછી આત્માના મૂળ સ્વરૂપમાં નથી તો પછી કોના કહેવા? એ વખતે એ એવી યોગ્યતા છે માટે થાય છે, જીવની પર્યાયના છે અને એ પર્યાય રૂપે છે એટલે ક્ષણિક છે. એ પરિણામો કેવા છે? શાશ્વત રહેવાવાળા છે? ના, કાયમી રહેવાવાળા નથી. એ એક સરખી રીતે પણ થતા નથી, એક સરખા કંપન પણ નથી. એટલે એ પરિણામ કેવા છે? અશાશ્વત છે, શાશ્વત નથી, એક સરખા પણ નથી, ક્ષણિક છે, થાય છે, નથી થતા, જુદી જુદી રીતે થાય છે, વધારે થાય, ઓછા થાય, એવા બધા કંપનો જે છે એ જીવના હોઈ શકે નહીં. કેમ કે સિદ્ધને નથી એટલે જીવના એ હોઈ શકે નહીં. તો પછી એ કોના છે? તો એ વખતની એ યોગ્યતામાં થયા છે, પરનું લક્ષ કરવાથી થયા છે, પર્યાયમાં થયા છે, ક્ષણિક થયા છે, એટલે પૂતગલના છે. એમ કરીને દ્રષ્ટિનો વિષય શુદ્ધ જે ભગવાન આત્મા છે એ બતાવવો છે. એમ કરીને દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ આત્મા છે એ બતાવવો છે. તો આ પ્રથમ વાત જે લેવામાં આવી એ આપણે સમજ્યા. હવે આગળ બીજી વાત આવશે, ત્રીજી વાત આવશે, અને આ 20મો બોલ છે એ ઘણો મહત્વનો છે. ખૂબ ખૂબ એનું આપણે અધ્યયન કરીશું. આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ, સુખદાન બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે જયતે